તારીખ 9/1/1999 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 427 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 369
નિર્વિકલ્પ દર્શન થાય ત્યારે ઉપયોગ છે એ પ્રમાણ સ્વરૂપ છે કે નય સ્વરૂપ છે, આવો પ્રશ્ન પ્રશ્ન તો જાણકારી કરવા માટે કર્યો છે. આ વિશે આપણે ધ્યાનની વાત પ્રમાણના પક્ષ વાળા એકાંતે પ્રમાણ સ્વરૂપ સ્થાપવા માંગે છે, નયના પક્ષ વાળા નય સ્વરૂપ સ્થાપવા માંગે છે. મુખ્યપણે તો પ્રમાણ સ્વરૂપ છે પણ એકાંત છે નય સ્વરૂપ સમયસારમાં એટલે શુદ્ધ નયાત્મક પણ છે અને પ્રમાણ સ્વરૂપ નયાત્મક હોય એટલે પ્રમાણ સ્વરૂપ હોય કે સમ્યક નય પ્રમાણ સંયુક્ત પ્રવર્તે સમ્યક નય કદી એકાંતે પ્રવૃત્તિ પૂરતો જ નથી, ક્યારે વ્યવહાર નહીં હોય કે ક્યારે નિશ્ચિત નહીં હોય. અહીંયા થોડો પ્રશ્ન છે, એ ખાસ પ્રકારનો પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર છે કે શુદ્ધોપયોગ થાય ત્યારે એ શુદ્ધોપયોગની અંદર પ્રમાણ લેવું કે નહીં લેવું. અપેક્ષા એ તો નહીં લઈ શકાય છે પણ મુખ્યપણે પ્રમાણ કરવું છે એટલા માટે કે પ્રથમ નિર્વિકલ્પ દર્શનમાં જ પ્રમાણની ઉત્પત્તિ છે, એ પહેલા પ્રમાણની ઉત્પત્તિ નથી એટલે ત્યાં પ્રમાણ લાગુ કરવામાં આવે છે અહીંથી. પણ માત્ર પ્રમાણ સ્વરૂપ જ છે અને નય સ્વરૂપ નથી એમ જો કહીએ તો નિશ્ચય નહીં દુભાઈ શકે. કેમ કે શ્રુત જ્ઞાનમાં જ્યારે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું અવલંબન લેવાના ઉદ્દેશથી પ્રગતિ થઈ ત્યારે શુદ્ધાત્મ સ્વરૂપનું નિશ્ચય નહીં અવલંબન લીધું. નિશ્ચયની એની પરિભાષા વ્યાખ્યા એવી છે, જે શ્રુત જ્ઞાનનો અંશ કે જેનું પ્રયોજન શુદ્ધ નિશ્ચય સ્વરૂપને અવલંબવાનું છે તેનું શુદ્ધ નિશ્ચય એવા પ્રયોજન અને એવા ઉદ્દેશ વિના એ પ્રગતિ થાય. તેથી આચાર્યો એને શુદ્ધ નયાત્મક પણ કહ્યું સહાનુભૂતિને, એ વખતે સહાનુભૂતિ અને એ વખતે પહેલું વહેલું દ્રવ પર્યાયનું યુગપત અનુભવન થતું હોવાથી અથવા યુગપત જ્ઞાન થતું હોવાથી તેને પ્રમાણમાં કહેવામાં આવે છે. એટલે વિષય વિવાદને યોગ્ય સ્પર્શીને અનુભવીને જીવ શુદ્ધ નયનું જ્ઞાન કરે તો શુદ્ધ નય પ્રમાણ સ્વરૂપ કે નય સ્વરૂપ પ્રમાણ સ્વરૂપ પણ ભાષે પ્રમાણના એંગલથી અને નય સ્વરૂપ પણ ભાષે નયના એંગલથી દ્રષ્ટિકોણ બંને લાગુ કરી શકાય છે. બંને વિવિક્ષા અનુભવ પ્રમાણ પણ છે અને બંને વિવિક્ષા શાસ્ત્ર પ્રમાણ પણ છે. શાસ્ત્રમાં પણ શુદ્ધ નયાત્મતા પણ છે અને પ્રમાણ સ્વરૂપ પણ છે. સ્વાનુભૂતિમાં ઉપયોગ પ્રમાણ સ્વરૂપ છે અને તે સહજ રૂપે છે. સહજ રૂપે પણ પ્રમાણ થઈ ગયું અને મુખ્યપણે પ્રમાણ સ્વરૂપ એટલા માટે કહેવાય છે કે પેલા પ્રમાણની ઉત્પત્તિ નથી. અનુભવ થયા પેલા પ્રમાણની ઉત્પત્તિ નથી. કેમ નથી? એ શુદ્ધ સ્વરૂપનું પ્રકારીનું અવલંબન નહોતું. પર્યાયનું વેદન તો બધાને છે, તો પણ શુદ્ધ સ્વરૂપના અવલંબન વિના પર્યાયનું વેદન કેવળ વિભાવનું જ હોય છે. જ્ઞાન વેદન પણ વેદન પર્યાયનું હોય, વેદન પ્રકારનું ન હોય. પત્રકારી સામર્થ રૂપે છે, પાવર રૂપે છે, શક્તિ રૂપે છે. વેદન હોય તો એ પર્યાયાત્મક થયું, વેદન તો તે પર્યાય છે. પત્રકારીનું વેદન હોય ને કોઈને પણ, શુદ્ધ ભગવાનને પણ નહીં અને નિગુણના જીવને પણ નહીં, વચ્ચેને કોઈ જીવને પણ નહીં. વેદન પર્યાયનું હોય છે. મુખ્યત્વ અવસ્થામાં એકાંતે રાગાદી વિભાવનું વેદન કરે છે અથવા વેદન કરે છે એવું માને છે અને અનુભવે છે એવું અભ્યાસિત પરિણામ છે મુખ્યત્વ અવસ્થામાં. અને સંયુક્ત અવસ્થામાં મુખ્યપણે જ્ઞાન વેદનના ઊભો છે, રાગ વેદનમાં ઊંધો નથી. તો ખરું પણ અવલંબન પર્યાયનું છે મિથ્યાત્વ અવસ્થામાં અને પર્યાયના વિષયનું અન્ય દુર્ગુણ. સમ્યક અવસ્થામાં મુખ્ય અવલંબન પ્રકારી સ્વભાવનું છે અને ગૌણ પણ પરસત્તા અવલંબન પણ સાધક દશામાં જેટલો વિભાવ છે અને પ્રકાશ છે પણ એને ગણવામાં નથી આવતું. કર્મનું યુગમાં ગણવામાં આવે છે, અધ્યાત્મમાં ગણવામાં નથી આવતું. વાત એમ સ્પષ્ટ થઈ કે અનંત અનાદિથી વર્તમાન સુધીના અનંતકાળમાં જીવે ભૂતાળી સ્વરૂપનું અવલંબન લીધું નથી. એ પ્રથમ અવલંબન સ્વાનુભૂતિના કાળમાં હોવાથી એ વખતે જ્ઞાન પ્રમાણ છે. કેમ કે પ્રમાણનો વિષય યુગ પર દ્રવ્ય પર્યાયના જ્ઞાન અને એ અનુભવ રૂપ જ્ઞાન સમીક્ષા છે, જાણવા રૂપ નથી. કેમ કે વિદવત્તામાં દ્રવ્ય પર્યાયનું યુગ પદ જાણે છે પ્રમાણ, એમ પ્રમાણની વ્યાખ્યા બરાબર સમજે તો પ્રમાણનું જ્ઞાન, પ્રમાણ જ્ઞાન પ્રમાણ થયું કે નહીં કે નહીં, પ્રમાણની સમજણ થઈ છે, જ્ઞાન પ્રમાણ નથી. તેથી એમ સિદ્ધ થયું કે પ્રમાણની સમજણ થવી એક વાત છે અને જ્ઞાન પ્રમાણ થવું તે બીજી વાત છે. જ્ઞાન પ્રમાણ તે અનુભવ પ્રમાણ છે અને પ્રમાણની સમજણ તો શાસ્ત્રમાંથી વિદ્વાનો કરી દઈએ છીએ કે પ્રમાણ આને કહેવાય, નય આને કહેવાય, આને કહેવાય, દીકરો આને કહેવાય, તો બધું સ્વસ્થમાં સમજવાની શક્તિ છે. એ સમજણ અનુસાર પરિણમન કરે ત્યારે એ સમજણનું સાર્થકપણું છે, અને પરિણમન ન કરે તો એ સમજણનું નિરર્થકપણું છે. સ્વાનુભૂતિમાં ઉપયોગ પ્રમાણ સ્વરૂપ છે અને તે સહજ રૂપે છે, એમાં કોઈ વિકલ્પ કૃત્રિમ વિકલ્પ નથી. નિર્વિકલ્પ ઉપયોગ પોતે પ્રમાણ સ્વરૂપ છે, તે ઉપયોગમાં પરમાત્મા સ્વરૂપ જેવું કેવળ જ્ઞાનમાં ભગવાન જોયે છે, જાણે છે, અનુભવે છે, એવું જ અનુભવ વિકલ્પ છે. કિંચિત માત્ર ફેર અને પોતાના સ્વસંવેદન અને આનંદ આજે અનંત ગુણોનો અનુભવ વેદન પ્રજામાં હોય છે. તે સહજ રૂપે છે. દ્રષ્ટિ પોતે એમને એમ છે. શ્રદ્ધા તો સ્વરૂપ ઉપર છે. શ્રદ્ધાનો વિષય સ્વસંવેદન પણ નથી. શ્રદ્ધાનો વિષય અપૂર્વ ઉત્પન્ન થયેલો આનંદ પણ નથી. પહેલો વહેલો અપૂર્વ આનંદ શ્રદ્ધાનો વિષય નથી, અને શ્રદ્ધાનો વિષય ખુદ શ્રદ્ધા પૂરતો પણ નથી. શ્રદ્ધાનો વિષય ત્રિકાળી પોતાનું મૂળ પરંપર છે, અને ત્યાં એ વિષય સમાપ્ત થઈ જાય છે. શ્રદ્ધાને એટલે એમ કહે છે કે દ્રષ્ટિ પોતે એમને એમ છે, અને જ્ઞાન પ્રમાણરૂપ છે. તો જ્ઞાન સ્વભાવ પરંપર અને પર્યાય બંનેને એક સાથે જાણે છે. એ બધું નિર્વિકલ્પ રૂપે છે. દ્રષ્ટિ તો નિર્વિકલ્પ છે. અહીંયા સ્વાનુભૂતિમાં ઉપયોગ પણ નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ ઉપયોગ પણ પ્રશ્ન એનો છે. ત્યાં વિકલ્પ વાળા નય પ્રમાણ કાંઈ લાગુ પડતા નથી. પછી સાનુભૂતિમાંથી બહાર આવ્યા પછી જ્ઞાનીને નય પ્રમાણ બંને એની પ્રવૃત્તિ છે. પણ એના વાત નથી. સાનુભૂતિનો પ્રશ્ન છે, પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રશ્ન છે. અહીંયા એ વાત લાગુ પડતી પછી અમને નય પ્રમાણ સદાય છે. સ્વાનુભૂતિના કાળમાં નય પક્ષ ક્યાંય ચાલ્યા જાય છે, નયની લક્ષ્મી ક્યાંય ચાલી ગઈ છે, દેખાતી જ નથી. લક્ષ્મી છે વૈભવ, લક્ષ્મી છે નયના અનેક પ્રકારનું જ્ઞાનીને ખીલે અને તદ અનુસાર એના વિકલ્પો ચાલે. બીજાને પણ એમ કે કેટલું બધું જ્ઞાન લીધા છે ને એવમ ભૂતિ આમ કરવું નિયમિત કરજાને નિયમથી એવમ ભૂતિ કરજાને કેવી રીતે રાખવું છે અમને માણસ સમજાય નહીં. એ બધો જ્ઞાનનો વૈભવ છે. તમને જ્ઞાનનો વૈભવ તો પણ નિર્વિકલ્પ દેખાવામાં આ કાળમાં એવું કંઈ વિકલ્પ નથી. અને નય પક્ષ એટલે નયનો એકાંત, નયના વિકલ્પ સાથેનો એકત્વપણો તો ક્યાંય ચાલી જાય છે. એ વાત એટલા માટે બધી છે સ્વરૂપનું ભાવભાષણ થાય ત્યારે નિશ્ચયને વિષયભૂત જે સ્વરૂપ છે આત્મા પરમાત્મા તત્વ એનો પક્ષ ઉત્પન્ન થાય છે, વિકલ્પમાં એનો પક્ષ ઉત્પન્ન થાય છે. એ ભાવભાષણ છે આપેલા, જ્યાં સુધી જીવ પોતાના સ્વરૂપથી અજાણ્યો હતો ત્યાં સુધી એનો વ્યવહાર વિના વિષયરૂપ પર્યાવરણ અન્ય પદાર્થોનો પક્ષ હતો, વ્યવહાર નિયમનો પક્ષ. વ્યવહાર નિયમના પક્ષમાં જીવ અનાદિપૂર્વક હશે. કોઈ વખત નિશ્ચયાભાસે નિશ્ચય નિયમનો પક્ષ કરે છે તો પણ પરિણામમાં તો એને વ્યવહાર નિયમનો પક્ષ, પણ કોઈ પ્રકારની પર્યાયના પક્ષમાં છે. નિશ્ચય નિયમનો પક્ષ કરે છે એવી પર્યાયના પક્ષમાં છે, પણ ખૂબપણે એમ કહેવાય ખૂબ કઠિન છે કે એને નિશ્ચયના પક્ષ થયો. સૂક્ષ્મપણે એમ કહેવાય કે હજી એ વ્યવહાર નિયમના પક્ષમાં એમ હજુ ત્યાં નથી, કેમ કે કોઈ પ્રકારની પર્યાયના પક્ષ. એ યથાર્થ પ્રકારે નિશ્ચયનો કોઈ પક્ષ કરે છે તો બસ પર્યાયની વાત જ કરવી નહીં, દ્રવની જ વાત કરવી છે. કેમ કરીને કોઈ નિશ્ચયનો પક્ષ કરે છે સુધી નિશ્ચયને પામતો નથી, પણ સ્વરૂપના ભાવભાષણ પૂર્વક પક્ષાંતર પક્ષ પર કરવો પડશે. વ્યવહાર નિયમના પક્ષમાંથી જીવ નિશ્ચય નિયમના પક્ષમાં આવી જાય છે, તેઓ એક પક્ષ પલટો થાય છે. આ એક કાર્ય પદ્ધતિ છે જૈન દર્શનના. એવા પ્રકારો અનેક પ્રકારો છે, જેમ કે જીવ સંસારમાં કુટુંબ પરિવારમાં સામનો સમજો આવતો નહીં, તમે સ્ત્રી શિક્ષા આપતી પડે, તમે દેવગુરુ શાસ્ત્રને સત્પુરુષમાં સમર્પણ કર, એટલા કુટુંબમાં સમર્પણ કરો ને તમને ત્યાં અધિગતમાં માટે તમે તમે સમર્પણ દેવગુરુ શાસ્ત્રને સત્પુરુષમાં અથવા તારો પ્રેમ જે કુટુંબ પરિવાર ઉપર છે પછી સમ્યક દર્શનની વાત કરજો. તે પહેલા તો સમ્યક દર્શનની વાત કરવાનું પણ કઈ કારણ રહેતું નથી, પણ એ તો કોઈ દિવસ બનવાનું નથી. જ્યાં સુધી જીવને સમર્પણમાં ફેરફાર ન થાય એવો ત્યાં સુધી સમૂહ દર્શન થતું બહુ જોઈએ. આપણે વિવિધ પ્રકારની યોગ્યતા ઉભી થાય પછી વાત સમૂહ દર્શનની તો તથા પ્રકારનો પ્રયત્ન પુરસ્થ ચાલે છે. એ પહેલાં તો એ પુરસ્થ ચાલવાનો કોઈ અવકાશ હતો નથી એમ જોવાનું. એવી જ રીતે ચિંતનામાં છે, સંયોગોની ચિંતામાં પડ્યો છે. વર્તમાન સંયોગો કામકાજ અને ભવિષ્યના સંયોગોની અનુકૂળતા અને ટ્રાન્સફર કરાવે છે બધું પરિભ્રમણની ચિંતનામાં આવે અને જન્મ મરણને શું આ બધા તો મોઢું ગોઠવવા બેઠો છું. મોઢું શું હતું? મોઢું કોને નથી ઘરમાં થાળા લાગ્યા ગોઠવે અને મોઢું હતું પણ દુકાને ગરાગી લાગે છે અને બધા વેપારી જોઈએ જાય છે. હજારો ની કમાણી ત્યાં વહી જાય છે, ત્યાં મોઢું ગોઠવવામાં ક્યાં રોતા નથી. દુકાન તો બેઠા કરવું પડે એમ કે નાના મોટા સંયોગોનો અનુકૂળતા પ્રતિકૂળતા ઓછી જરા પૂછવું જોઈએ ને આવવું જોઈએ ને સેવું જોઈએ ને જરા સુવામાં આમ જોઈએ ને બેસવામાં આમ જોઈએ ને આ જગ્યાએ લખવાનું રાઇટિંગ ટેબલ જોઈએ ને આમ જોઈએ એ બધામાં તું પડ્યો છો પણ આ તારા પરિભ્રમણના પ્રોબ્લેમનું હું ફર્નિચર આવવું જોઈએ ને એનો પોલિશ આવવું જોઈએ ને એનો કલર આવવો જોઈએ ને હું મોઢવું ગોઠવવા બેઠો છું પણ તારા જન્મ મરણની ચિંતા કરતો નથી ને આ બધું ચિંતા કરે છે બુટ ચંપલ અહીંયા રાખવાના જૂઠું અહીંયા રાખવાનું બુટાનું હું તારા જન્મ મરણનું હું એ ચિંતાને ટ્રાન્સફર કરાવે છે એવી રીતે પગથિયાબંધ આગળ યોજનાબદ્ધ રીતે આગળ વધે છે એમને સીધું કોઈ આત્મા સુધી પહોંચી જાય એવી કોઈ વસ્તુ સ્વરૂપમાં વ્યવસ્થા જ નથી એવું કોઈ વસ્તુ સ્વરૂપમાં વ્યવસ્થા નથી એટલે અનાદિનો જે વ્યવહાર નહીં ના પક્ષમાં પીડો કરવી અને શુભ ભાવ શુભ વ્યવહારમાં ધર્મ માનીને કર્યા કરતો હતો એ જીવ સ્વરૂપનું ભાવ ભાષામાં આવતા નિશ્ચય નહીંના પક્ષમાં આવે યથાર્થ પ્રકારે નિશ્ચયના પક્ષ બે રીતે યથાર્થ પ્રકાર અને અયથાર્થ પ્રકાર પૂરીમાં પૂજા પ્રકરણમાં ચર્ચા કરું છું નિશ્ચયાભાષી છે એ નિશ્ચયના પક્ષમાં અયથાર્થ અને સ્વરૂપના ભાવભાષણથી જે નિશ્ચયના પક્ષમાં આવ્યો છે તે યથાર્થ પ્રકાર પક્ષાંતર થવું જરૂરી હતું એ વગરનું દર્શન થાય છે એવી જ વ્યવસ્થા છે પોતાના પક્ષ કરતો હતો ગુરુદેવજી એમ કહેતા કે જે જીવને સ્વરૂપનો નિશ્ચય થયો હતો ભાવભાષણ તે નિશ્ચયના પક્ષમાં આવ્યો છે ત્યાં પણ તે પક્ષના અધ્યક્ષ છે એટલે પ્રશ્ન કરો દક્ષ એટલે ચતુર એટલે ચતુર એટલે કે એ પક્ષમાં રોકાશે નહીં એવી રીતે પક્ષમાં તો નિશ્ચય નિર્ણય પક્ષને ઓળંગી જઈને સમય ચાલીને 147 સિસ્ટમમાં લખી રાખવાનો વિષય છે 142 થી વિષય છેડ્યો છે ત્યાં પક્ષ થાય છે પણ પક્ષ થયો પછી શું 142માં લખવામાં આવે છે 142માં કહ્યું કે નિશ્ચયનો પક્ષ થયો તો પછી શું એટલે ભાવભાષણ થઈ ગયું એટલે શું થઈ ગયું એમ કીધું હજી પક્ષાંતિકરણ થવું બાકી છે અને પક્ષાંતિકરણ થવામાં પુરુષાર્થનો કોઈ અપૂર્વ પરાક્રમ જોઈ છે પુરુષાર્થનો તબક્કો અસાધારણ છે એટલે જયારે જીવ એ નિશ્ચયના પક્ષને પણ ઓળંગી જોઈને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં આવે છે ત્યારે તે દશાને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવું નામ આપી શકાય છે સમ્યક અને જ્ઞાનની સંજ્ઞા મળે એમ કરીને કુટુંબલ સંજ્ઞા સંજ્ઞા એટલું નામ પણ મળે નિશ્ચયના પક્ષમાં અતિક્રાંત થઈ જે નિયમ સ્વરૂપનો એકાકાર પણ ઉપયોગાત્મક અને નિર્વિકલ્પ અને વૈકલ્પ સ્વરૂપમાં નિર્વિકલ્પ એકાકાર ઉપયોગ થાય એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવું નામ એ તેના સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવું નામ આપતા પ્રસિદ્ધપણે જીનાગમની પદ્ધતિ છે નામ પાડવાની પ્રસિદ્ધપણે આ જૂનાગમની પદ્ધતિ હું પહેલાં કોઈ સમીર દર્શન થયું સમીર જ્ઞાન થયું એવું નામ ભલે ઉત્તમનો મુખ હોય ભલે એને બીજું સંકેત થયું હોય એટલે ભાવ ભાષણ થયું હોય તો એ નામ નથી આપતા એવી આગળની પદ્ધતિ સમ્યક સમય જીવનું પરિણામોને મતવાનું બધું પોતાની ભાષા કરતો હતો પુસ્તક માટે એવી નોંધ કે આ સમય સંઘર્ષ નું પરિણામ તો જ્ઞાન જેવું જ છે, લગભગ એમાં ક્યાં જવા લાંબો પ્રયોગ નહીં. એને પણ સ્વરૂપ મુખ્ય છે જ્ઞાની ને, આને પણ સ્વરૂપ મુખ્ય છે. જ્ઞાની ને પર્યાય ગૌણ થઈ ગયું છે, આને પર્યાય ગૌણ થઈ ગયું છે. આનો પુરુષાર્થ સ્વરૂપ સમય છે, જ્ઞાની નો સ્વરૂપ સમય સાથે જ્ઞાની જેવી દેખા છે. વાત તો બરાબર છે, વાત તો તમારી બરાબર છે, પણ કહેવાય નહીં ચાલવા. એમ જ છે, વિજ્ઞાની જેવો જ છે, તો પણ કહેવાય નહીં. સાધનમાં એવું કે સુખપણે વાત નથી. સાધનમાં તો જયારે જરૂરત જ ઉપયોગ થાય ત્યારે સમય દોષણ થયું, ત્યારે સમય જ્ઞાન થયું. બીજું શું છે, એવું પ્રસિદ્ધ કરવા જાઓ એટલે લોકો કલ્પના એ કરે માની બેઠા. ભલે નિરુતલ પ્રાપ્ત દેશો છે, આપણને તો બરાબર એવી ભ્રાંતિમાં બચાવવા માટે પણ આગળની પ્રસિદ્ધ મર્યાદા. એવી જ રીતે મોક્ષ માર્ગની પ્રસિદ્ધ મર્યાદા મને દેખાય છે. મોક્ષ માર્ગ તથા અનુષ્ઠાન કરું છું, પણ રાજમાર્ગ તો મને દેખાય છે. વસ્તુ દિશામાં મોક્ષ માર્ગની પ્રધાનતા નથી, આગમમાં જીનાગમમાં આગમ શિક્ષાઓ બુદ્ધિ છે. પણ જીનમાર્ગ કયો, મોક્ષ માર્ગ એવો જીનમાર્ગ કયો, જેનો અંતરબાહ્ય રૂપ એક, એનું અંતરબાહ્ય રૂપ એક નથી. ભ્રષ્ટપણાનું રૂપ છે એ કુરૂપ છે, મનોદશા છે એ સ્વરૂપ છે. જીનમાર્ગની જે સુંદરતા છે એ સુંદરતામાં ખામું છે, સ્વરૂપપણું છે. તો અંતરબાય એક સ્થિતિ જોઈએ એટલે મનોદશાને ધોરી માર્ગ કહેવામાં આવે છે. ધોરી માર્ગ ક્યાં છે? એટલે જેમ નેશનલ હાઈવે હોય અને સ્ટેટ હાઈવે હોય એમાં ફેર પડે ને, એના જેવી વાત છે. શું કે છે કે સ્વાનુભૂતિના કાળમાં નય પક્ષ ક્યાંય ચાલ્યા જાય છે, એટલે પહેલા જે ભાવ ભાષણથી નય પક્ષ ઉભો થયો હતો ને એ ગયો. ત્યાં થોડું સ્પષ્ટીકરણ એવું છે, એને નય પક્ષ શું કરવા કીધો. જ્ઞાન દશામાં એવા જ નયના વિકલ્પ હોય, જેવા નયના વિકલ્પો સમ્યક સન્મુખ જ્ઞાન હોય એવા જ્ઞાન દશામાં હોય. પણ જ્ઞાન દશામાં નય પક્ષ નથી કહેતા. સહાનુભૂતિ થયા પછી તે નય પક્ષમાં છે એમ ન કહેવાય, એને નય જ્ઞાન વર્તે છે એમ કહેવાય. અને સમ્યક દર્શન સ્વાનુભૂતિ પહેલા એ જ વિકલ્પોને નય પક્ષ કહેવાય છે. કેમ કે જે વિકલ્પ છે એનું એકત્વ ચાલુ છે. નિશ્ચય નયના સ્વરૂપનો વિકલ્પ ચાલે છે એની સાથે એકત્વ પણ છે. એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી, શુદ્ધ સ્વરૂપ લક્ષમાં છે અનુભવ નથી. એટલે વિકલ્પ સાથેનું એકત્વ, રાગનું એકત્વ મટ્યું નથી. જ્યાં સુધી રાગનું એકત્વ છે ત્યાં સુધી અનંતાનુબંધીનો કષાય છે, ત્યાં સુધી અનંતાનુબંધીનો કષાય નથી ગયો, મિથ્યાત્વ નથી ગયું, જ્ઞાન સમ્યક નથી થયું. એટલે એને નય પક્ષ એવું નામ આપ્યું છે. પક્ષપાત છે, નય પક્ષ એકત્વ સહિત મારા એકત્વ મટતા અનંત સંસારનું બંધન ગયું, શુદ્ધોપયોગ થયો, નિર્વિકલ્પ થયો. એ જીવને અનંત સંસાર ન હોય, ન હોય ને સંસારની અનંતતાનું બીજ બળી ગયું. બળી ગયા પછી બીજ ઉગે નહીં, એક મર્યાદા છે બતાવવા માટે, એને નય પક્ષમાં લીધા છે. એ નય પક્ષ તો ક્યાંય ચાલ્યા જાય છે, એકત્વ તો ક્યાંય વ્યુ ગયું, નયની લક્ષ્મી ક્યાંય ચાલી ગઈ તે દેખાતી નથી. એટલે વિકલ્પ વાળું વૈભવશાળી જ્ઞાન છે, એ પણ નિર્વિકલ્પ ઉપયોગમાં એની પ્રવૃત્તિ નથી. પ્રમાણ અસ્ત થઈ ગયું એટલે પ્રમાણનો ચાલ્યા જાય છે, એટલે એકત્વ તો ક્યાંય વ્યુ ગયું, નયની લક્ષ્મી ક્યાંય ચાલી ગઈ તે દેખાતી નથી. એટલે વિકલ્પ વાળું વૈભવશાળી જ્ઞાન છે, એ પણ નિર્વિકલ્પ ઉપયોગમાં એની પ્રવૃત્તિ નથી. પ્રમાણ અસ્ત થઈ ગયું, પ્રમાણ નિશ્ચય નય આભાસ છે, એવી રીતે વ્યવહારના પક્ષમાં વ્યવહારના આભાસ છે, એવી રીતે પ્રમાણના પક્ષ વાળા અને પ્રમાણાભાસ છે. અને એ ત્રણેની વિસ્તારથી ચર્ચા ગોડરમુલજીએ મોક્ષ માર્ગ પ્રકાશકના 7મા અધ્યાયમાં લીધી છે. 7મા અધિકારમાં એ વાત વિસ્તારથી ચર્ચી છે. પ્રમાણ પણ અસ્ત થઈ ગયું અને નિક્ષેપોનો સમૂહ ક્યાં ચાલ્યો ગયો તે તો કાંઈ ખબર પડતી નથી. નવમો કળશ છે બધા સુધી આ સમયસારનો નવમો કળશ છે. ઉદયતી ન નયસ્ત્રી, ઉદયતી ન નયસ્ત્રીતી અસ્તમેતી પ્રમાણમ, એમ કરીને છે. ઉદયતી ન નયસ્ત્રી અસ્તમેતી પ્રમાણમ, કચદિને વિદ્મો યાતિ નિક્ષેપ ચક્રમ. અને નિક્ષેપનો સમૂહ તો ક્યાં ભાગી ગયો એ જ અમને ખબર ન આવી. નિર્વિકલ્પ દશામાં ક્યાંથી ખબર છે બીજી? નિર્વિકલ્પ દશામાં તો કઈ બીજી ખબર રહી જ નહીં. નિક્ષેપો એટલે નયનો વિષય, એને નિક્ષેપો કહે છે. એ ક્યાં ચાલ્યો ગયો તે ખબર પડતી નથી. બધા રાગવાળા નયના પક્ષપાતો છૂટી જાય છે, કોઈ પણ નયનો પક્ષપાત રહેતો નથી. નિર્વિકલ્પ દશા પક્ષપાત છૂટી ને થાય છે, પક્ષપાતને ઓળંગી ગયા પછી થાય છે. નય પક્ષનો અતિક્રાંત કર્યો છે, ઓળંગી જવું, ઉલ્લંઘન કરી જવું. અને સહજ પરિણતિ કે જે જીવનું સ્વરૂપ છે તે એમને મરી જાય છે. જીવનું સ્વરૂપ નિર્વિકલ્પ અને પર્યાયનું સ્વરૂપ પણ નિર્વિકલ્પ. જેવું નિર્વિકલ્પ સ્વરૂપ જીવનું, તેવું નિર્વિકલ્પ સ્વરૂપ એટલે એમને મરી જાય છે. સ્વરૂપને આશ્રય સ્વરૂપ રૂપ થઈ જાય છે, સ્વરૂપના રૂપે પર્યાય થઈ જાય છે. બધા રાગવાળા નયના પક્ષપાતો છૂટી જાય છે. અને સહજ પરિણતિ કે જે જીવનું સ્વરૂપ છે તે એમને એમ રહી જાય છે. તે કાળે ઉપયોગ દ્રવ પર્યાય બધાને જાણે છે. તે કાળે ઉપયોગ છે તે દ્રવને પણ જાણે છે અને પર્યાયને પણ જાણે. એવો ઉપયોગ દ્રવ પર્યાયમાં વ્યાપક રૂપે છે. મુખ્ય ગુણની વાત જુદી છે અને ઉપયોગની વાત જુદી છે. નહીતર સ્વવિકલ્પ દશામાં નય વિકલ્પ વારા ફરતી હોય, ઉપયોગાત્મક પણ વ્યવહાર નયનો ઉપયોગ હોય ત્યારે નિશ્ચય નયનો ઉપયોગ ન હોય. વિકલ્પમાં નિશ્ચય નયનો ઉપયોગ હોય ત્યારે વ્યવહાર નયનો ઉપયોગ ન હોય. પ્રમાણ તો બે વખતે હોય, ઉપયોગાત્મક પણ કરવાનું હોય છે, ત્યાં કોઈ એક નહીં નો ઉપયોગ ચાલતો હોય છે સર્વોત્તમ દિશામાં. અને એ ગમે તે પ્રકાર હોય તો પણ મુખ્યતા સ્વભાવની છે, એ વાત એમને એમ છે, એ અપેક્ષા રાખીને છે. વિકલ્પો બધા એ અપેક્ષા રાખીને છે કે મુખ્યતા તો પોતાના ગ્રહ સ્વભાવની જ હોય છે. પણ સ્વવિકલ્પ દશામાં બે ઉપયોગ સાથે ન હોય, નિર્વિકલ્પ દશામાં દ્રવ્ય પર્યાય બંનેનો ઉપયોગ એક સાથે હોય છે. શું કહ્યું? તે કાળે ઉપયોગ દ્રવ્ય પર્યાય બધાને બંનેને એક સાથે જાણે છે, એટલે ત્યાં જ્ઞાન પ્રમાણ થયું એમ કહેવામાં આવે છે. પછી તો વિકલ્પ દશામાં પ્રમાણ જ્ઞાન તો છે, એક પ્રમાણ જ્ઞાન મળતું નથી, પણ લબ્ધાત્મક હોય છે, ઉપયોગાત્મક કાંઈ ને કાંઈ નહીં વિષય હોય છે. કોઈ વાર નહીં પ્રમાણમાં પણ વિકલ્પ આવે તો ઉપયોગાત્મક કહેવાય છે, પણ નિર્વિકલ્પ ઉપયોગ નથી, એ સ્વવિકલ્પ છે. એમ નયની અને પ્રમાણની ચર્ચા સ્વવિકલ્પ દશાની, નિર્વિકલ્પ દશાની, અને એ દશા ઉત્પન્ન થયા પહેલા જે શાસ્ત્ર જ્ઞાન થયું છે તેને, એમ ત્રણ પ્રકારે ચાલે છે. શાસ્ત્રથી પણ નયોના ભેદો અને પ્રમાણ વગેરે સમજવામાં આવે છે અને એની ચર્ચા કરવામાં આવે છે. પણ પરિણમન રૂપ સ્પર્શના નહીં હોવાથી એમાં ક્યાંય ને ક્યાંય જીવ કલ્પના કરે છે, ઓછા વધતા પ્રમાણમાં પણ કઈ કલ્પનામાં જોડાય છે. એટલે ઓઘ સંજ્ઞા એ જ્ઞાન થાય છે, અને સ્પર્શીને પરિણમીને જયારે જ્ઞાન થાય ત્યારે ઓઘ સંજ્ઞા નથી હોતી, ત્યારે તે જ્ઞાન યથાર્થ હોય છે. એવા જ્ઞાનના બે ભેદ, સ્વવિકલ્પ અને નિર્વિકલ્પ. નિર્વિકલ્પ દશામાં દ્રવ્ય ગુણ પર્યાય અને પ્રમાણનો નિક્ષેપ, એના કોઈ ભેદો ઉત્પન્ન નહીં થતા હોવા છતાં પણ જ્ઞાનની પ્રાપ્તિ, ભેદોના જ્ઞાનની પ્રાપ્તિ પણ ત્યારે જ થાય છે અભેદ દશામાં. એવું એક નિર્વિકલ્પ પરિણમન, ચમત્કારિક પરિણમન છે. હૃદયનું પણ યથાર્થ જ્ઞાન નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે થાય છે. એટલે નવાઈ લાગે એવી વાત એ છે કે એ જીવે ભલે શાસ્ત્રો ન વાંચ્યા હોય, શાસ્ત્ર જ્ઞાનની ધારણા ન હોય, તો પણ અનુભવ જ્ઞાનથી એ શાસ્ત્રમાં જેવા ન્યાયો હોય એવા ન્યાયો અંદરમાંથી કાઢી શકે છે અને કાઢે છે. એટલા માટે કૃપાળુ દેવે કોઈ કોઈ જગ્યાએ એવું લખ્યું કે અમે જે આ લખીએ છીએ તે શાસ્ત્ર જ છે, શાસ્ત્રમાંથી આગમમાંથી કદાચ મળી જશે તમને, ન મળે તો પણ આગમ જ માનજો, શાસ્ત્ર જ માનજો. કેમ કે જ્ઞાન થયું છે, નિર્વિકલ્પ દશામાં બધું જ્ઞાન થઈ ગયું છે. ગુરુદેવે તો મોટી હાઈલાઈટ આપી છે એના ઉપર કે જેને પોતાના સ્વરૂપનો, નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ થયો એને કેવળ જ્ઞાનની લબ્ધિ ઉત્પન્ન થઈ. શું થયું? કેવળ જ્ઞાનની લબ્ધિ ઉત્પન્ન થઈ, એના ગર્ભમાં કેવળ જ્ઞાન આવી ગયું. જન્મ ભલે તેર માગું સ્થાને થાય, મનુષ્યને તો 9 મહિના ગર્ભ માર્યા પછી જન્મ થાય છે ને, ત્યાં સુધી એનું ડેવલપમેન્ટ જેમ પેટમાં થાય એમ જેમ જેમ સ્વસંવેદન વધે છે એમ કેવું જ્ઞાન પ્રતિ મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન ગતિ કરે છે, ગતિમાન છે, કેવળ જ્ઞાન પ્રત્યે ગતિમાન છે એ જ્ઞાન, કેવળ જ્ઞાન લેશે લેશે ને લેશે. કેટલો ટાઈમ જાય, કેટલા ભાવ જાય, એ ઇમટીરિયલ છે, એ લેશે એટલે લેશે છે એમ છે. તો શું કે છે એ વાત એમ લીધી હતી કે બારંગધારી જે ન્યાય કાઢે, બારંગધારી એટલે સંપૂર્ણ શ્રુત જ્ઞાન જેને પ્રાપ્ત છે. શ્રુત કેવળી કહેવાય છે, સંપૂર્ણ શ્રુત જ્ઞાન હોય એને શું કહેવાય, શ્રુત કેવળી કહેવાય. એ ન્યાય જે કાઢે તે સમ્યક દ્રષ્ટિ કાઢે. ક્યાંથી કાઢે? આત્મામાંથી કાઢે. એ બારંગની અપેક્ષા એ છે અને લબ્ધિની અપેક્ષા એક ઉપયોગ થાય છે. જે બાર અંગમાં જે ન્યાયો પીડા છે એનો કોઈ પણ ન્યાય સમ્યક દ્રષ્ટિ કાઢી શકે, ઉપયોગાત્મક એનો ઉપયોગ થાય. કેમ કે એને એને પણ આઠમી નવમી ગાથામાં શ્રુત કેવળી કીધો છે, એને પણ આચાર્ય ભગવાને શ્રુત કેવળી જ કીધો છે. એટલે જો જે આગમનો શ્રુત કેવળી જે ન્યાય કાઢે એ આ ન્યાય કાઢી શકે, ઉપયોગાત્મક મળે, પણ એ લબ્ધમાંથી ઉપયોગ થાય. બાકી લબ્ધિ તો કેવળ જ્ઞાન નહીં થઈ જાય. એટલું મહત્વ હોવાથી એનો એ વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું છે. એ રીતે તે કાળે ઉપયોગ દ્રવ પર્યાય બધાને જાણે છે, ઉપયોગ પ્રમાણરૂપ અને શુદ્ધ નહીં રૂપે પરિણતી છે. ત્યાં ઉપયોગ પ્રમાણરૂપ છે અને શુદ્ધ નહીં રૂપે પરિણતી છે. ત્યાં પરિણતિમાં શુદ્ધ નહીં છે, ત્યાં પરિણતિમાં સંસાર નથી, પરિણતિમાં શુદ્ધ આત્મા છે. કેમ કે એ ઉદ્દેશથી એને અવલંબન લીધું, પ્રમાણનો ઉપયોગ થઈ ગયો, પરિણતિની મુખ્યતા એને શુદ્ધ ને આત્મિક આખી દીધું, અનુભૂતિ ને ઉપયોગ ની અપેક્ષા એને પ્રમાણરૂપ કીધું. બસ તમે ફેંસલો કરી દીધો, વિવાદની કોઈ અવકાશ નથી. તો નિર્વિકલ્પ પરિણમન ને શુદ્ધ ને આત્મિક કેવું હોય તો પરિણતિની અપેક્ષા એ છે. ઉપયોગ સ્વરૂપ કેવું હોય તો કે પ્રમાણની અપેક્ષા છે, ઉપયોગની અપેક્ષા એ પ્રમાણ છે, પરિણતિની અપેક્ષા એ શુદ્ધ ન્યાયાત્મક છે. ચારસો ને સત્યાવીસમો સમાપ્ત થાય છે. સ્વાનુભૂતિનો ઉપયોગ પરિણમન કરવા યોગ્ય છે. કેવો ઉપયોગ થયા પહેલા નય પ્રમાણના એકાંતમાં નય પ્રમાણ એકાંતના પક્ષપાતમાં વિનાગમને વિશે